પ્રારંભિક સંગીત એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે આપ સૌનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા સ્માર્ટફોનથી લઈને શેરબજાર અને આરોગ્યના સમાચારો સુધી બધે જ ફેલાયેલો છે પણ ઘણીવાર આપણને ગૂંચવી નાખે છે આંકડાશાસ્ત્ર
બિલકુલ માહિતીના આજના યુગમાં જ્યાં દરેક ક્ષણે ડેટાનો એટલો બધો પ્રવાહ છે ત્યાં શું સાચું છે અને શું ભ્રામક એ પારખવું ખરેખર મુશ્કેલ બની ગયું છે
હા અને નિર્ણયો લેવા માટે હવે આંકડાકીય સમજ વૈભોગ નથી રહી જરૂરિયાત બની ગઈ છે
સાચી વાત છે
અને આ જટિલ પણ જરૂરી વિષયને સમજવા માટે આપણે ડેવિડ જે હેન્ડના પુસ્તક સ્ટેટિસ્ટિક્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શનનો આધાર નહીશું હેન્ડ આપણને આંકડાઓના જાળામાંથી માર્ગ કાઢવામાં કેવી રીતે મદદ કરી શકે છે તે જાણવું રસપ્રદ રહેશે કોણ છે તેઓ અને તેમનો દૃષ્ટિકોણ શા માટે આટલો મહત્વનો છે
જો ડેવિડ જે હેન્ડ ખૂબ જ આદરણીય બ્રિટિશ આંકડાશાસ્ત્રી છે તેઓ ઇમ્પિરિયલ કોલેજ લંડનમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને રોયલ સ્ટેટિસ્ટિકલ સોસાયટીના પ્રમુખ પણ હતા
ઓકે
એમને આ ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન ગાય મેડલ ઇન ગોલ્ડ પણ મળેલું છે એટલે એમની નિપુણતા તો ખૂબ ઊંડી છે
એટલે એમની શૈક્ષણિક પ્રતિષ્ઠા તો ઘણી ઊંચી છે એ વાત નક્કી પણ શું એમને આ પુસ્તક માટે ખાસ બનાવે છે શું તે ફક્ત વિદ્વાનો માટે જ છે
ના બિલકુલ નહીં હેન્ડની ખરી ખૂબી જ એ છે કે તેઓ અત્યંત જટિલ આંકડાકીય સિદ્ધાંતોને પણ ખૂબ જ સરળ અને રસપ્રદ રીતે રજૂ કરી શકે છે સામાન્ય લોકો સમજી શકે એ રીતે
અચ્છા
તેઓ જાણે છે કે આંકડાશાસ્ત્રનો દુરુપયોગ કેવી રીતે થઈ શકે છે અને એટલે જ તેના સાચા ઉપયોગ અને મર્યાદાઓ વિશે લોકોને જાગૃત કરવા માગે છે એમના બીજા પુસ્તકો પણ છે જેમ કે ધ ઇમ્પ્રોબેબિલિટી પ્રિન્સિપલ
હા સાંભળ્યું છે
અને ડાર્ક ડેટા એ પણ સામાન્ય વાચકો માટે જ છે
ઓકે એટલે કે તેઓ સિદ્ધાંત અને વ્યવહાર એ બંને વચ્ચેનું સેતુ છે એમ કહી શકાય તેઓ માત્ર શું નહીં પણ શા માટે સમજાવવા પર ભાર મૂકે છે તો આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે શું તે ગણિતના સૂત્રો વિશે જ છે
ગણિત તો છે પણ મુખ્ય ભાર એના પર નથી પુસ્તકનો મૂળ વિચાર એ છે કે આંકડાશાસ્ત્ર એ માત્ર સૂત્રો કે ગ્રાફનો સંગ્રહ નથી પરંતુ તે અનિશ્ચિતતા અનસર્ટેનિટી અને પરિવર્તનશીલતા વેરિએબિલિટી સાથે કામ કરવાની એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે
બરાબર
તે આપણને શીખવે છે કે અધૂરી કે અસ્તવ્યસ્ત માહિતીમાંથી અર્થપૂર્ણ જ્ઞાન કેવી રીતે તારવવું અને વધુ તર્કબદ્ધ નિર્ણયો કેવી રીતે લેવા ટૂંકમાં કહીએ તો આંકડાશાસ્ત્ર એ ડેટાથી ભરેલી દુનિયામાં સ્પષ્ટ રીતે વિચારવાની કળા અને વિજ્ઞાન છે
વાહ રસપ્રદ એટલે આ પુસ્તક આપણને આંકડાકીય વિચારસરણી વિકસાવવામાં મદદ કરે છે જેથી આપણે માહિતીનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીએ
બરાબર
તો ચાલો આ વિચારસરણીના કેટલાક મુખ્ય પાસાઓ પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીએ શરૂઆત ક્યાંથી કરવી જોઈએ કદાચ ડેટાની ગુણવત્તાથી
અહીં પેલો કચરો અંદર કચરો બહાર એટલે કે ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ નો સિદ્ધાંત બરાબર લાગુ પડે છે
હા એ તો જાણીતું છે
જો ડેટા જ ખામયુક્ત હોય પક્ષપાતી હોય અથવા ખોટી રીતે એકત્રિત કરવામાં આવ્યો હોય તો પછી એના પરથી તારવેલા તારણો ભલે ગમે તેટલા જટિલ ગણિતનો ઉપયોગ કર્યો હોય એ ગેરમાર્ગે દોરનારા જ હોઈ શકે
એટલે પહેલો પ્રશ્ન હંમેશા એ પૂછવો જોઈએ કે આ ડેટા આવ્યો ક્યાંથી જેમ કે કોઈ સર્વેક્ષણના પરિણામો જોઈએ તો સેમ્પલ કોનું લેવાયું હતું શું તે વસ્તીનું સાચું પ્રતિનિધિત્વ કરે છે
બરાબર
કે પછી ફક્ત એવા લોકોનો જ સમાવેશ કરાયો જેઓ સરળતાથી મળી ગયા પેલું કન્વિનિયન્ટ સેમ્પલિંગ જાકે બોલે
બિલકુલ અને એ પણ જોવું રહ્યું કે ડેટા કેવી રીતે એકત્રિત કરાયો શું તે માત્ર નિરીક્ષણ હતું ઓબ્ઝર્વેશનલ સ્ટડી જાકે બોલે કે પછી નિયંત્રિત પ્રયોગ હતો એટલે કે કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ આરણ અસર સંબંધ સ્થાપિત કરવા માટે રેન્ડમાઇઝ્ડ કંટ્રોલ્ડ ટ્રાયલ્સ જેને તબીબી સંશોધનમાં ગોલ્ડ સ્ટેન્ડર્ડ ગણવામાં આવે છે તે શ્રેષ્ઠ છે માત્ર નિરીક્ષણથી મળેલા ડેટા પરથી કારણભૂત તારણો કાઢવામાં ખૂબ સાવચેતી રાખવી પડે
સારું માની લઈએ કે આપણી પાસે સારો વિશ્વસનીય ડેટા છે હવે તેને સમજવા માટેનું પહેલું પગલું શું સામાન્ય રીતે લોકો શું જોયે છે સરેરાશ એટલે કે એવરેજ.
હા, અને અહીં હેમ એક મહત્વપૂર્ણ ચેતવણી આપે છે. સરેરાશ ઉપયોગી છે એમાં ના નહીં, પણ તે ઘણીવાર આખી વાર્તા નથી કહેતી અને ક્યારેક તો ભ્રામક પણ હોઈ શકે છે. હા, માત્ર સરેરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ડેટામાં રહેલી વિવિધતા એટલે કે ફેલાવો, સ્પ્રેડ ઓર ડિસ્પર્ઝન જ્યાં કે બોલે, તે નજરઅંદાજ થઈ જાય છે.
આનું કોઈ ઉદાહરણ આપી શકો જેથી વાત વધુ સ્પષ્ટ થાય?
જરૂર. ધારો કે બે નદીઓની સરેરાશ ઊંડાઈ 3 ફૂટ છે.
ઓકે.
પહેલી નદી મોટાભાગે 2 થી 4 ફૂટ ઊંડી છે, જ્યારે બીજી નદી કિનારા પાસે છીછરી છે પણ વચ્ચે અચાનક 15-20 ફૂટ ઊંડી થઈ જાય છે. બંનેની સરેરાશ 3 ફૂટ હોઈ શકે, પણ શું તમે બંને નદીમાં એક જ રીતે ચાલવાની હિંમત કરશો?
ના, બિલકુલ નહીં. બીજી નદીમાં તો જોખમ ઘણું વધારે લાગે છે.
બરાબર. આ જોખમ કે વિવિધતા સરેરાશ પરથી ખબર નથી પડતી. તે માટે પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન જેવા ફેલાવાના માપદંડો જોવા જરૂરી છે.
ખૂબ જ સરસ મુદ્દો. એટલે કે માત્ર કેન્દ્રબિંદુ એટલે કે સરેરાશ એટલું જ નહીં, પણ તેની આસપાસ ડેટા કેટલો ફેલાયેલો છે તે જાણવું પણ એટલું જ મહત્વનું છે. આ જ ખ્યાલ રોકાણના જોખમ માટે પણ લાગુ પડે છે ને?
ચોક્કસ. બે મ્યુચ્યુઅલ ફંડનું સરેરાશ વાર્ષિક વળતર કદાચ સરખું દેખાય, પણ એકનું વળતર સ્થિર હોય અને બીજાનું ખૂબ જ અસ્થિર, વોલેટાઇલ જેને કહીએ, તો બંનેમાં જોખમનું સ્તર ઘણું અલગ હશે.
બરાબર.
ડેટાને ગ્રાફ પર જોવાથી પણ, જેમ કે હિસ્ટોગ્રામ, આ ફેલાવો સમજવામાં મદદ મળે છે.
ઓકે, તો ડેટાની ગુણવત્તા ચકાસી અને સરેરાશ ઉપરાંત ફેલાવો પણ જોયો. હવે આવે છે તારણો કાઢવાની વાત. નાના સેમ્પલ પરથી મોટી વસ્તી વિશે અનુમાન લગાવવું. અહીં સંભાવના, પ્રોબેબિલિટી અને આંકડાકીય અનુમાન, સ્ટેટિસ્ટિકલ ઇન્ફરન્સ જેવા ખ્યાલો આવે છે, જે અમુકવાર થોડા અઘરા લાગી શકે છે.
હા, પણ તેનો મૂળ વિચાર સમજવો જરૂરી છે. સંભાવના આપણને અનિશ્ચિતતાને માપવામાં મદદ કરે છે, અને આંકડાકીય અનુમાન આપણને સેમ્પલના આધારે વસ્તી વિશે દાવા કરવાની પદ્ધતિઓ આપે છે, જેમ કે કોન્ફિડન્સ ઇન્ટરવલ.
હા, એક કોન્ફિડન્સ ઇન્ટરવલ વિશે ઘણીવાર એવી ગેરસમજ થાય છે કે ધારો કે 95% કોન્ફિડન્સ ઇન્ટરવલ મળ્યો, તો 95% શક્યતા છે કે સાચું મૂલ્ય તે રેન્જમાં જ હશે. શું આ સાચું છે?
ના, અને હેન્ડ આ ગેરસમજને સ્પષ્ટ રીતે દૂર કરે છે. 95% કોન્ફિડન્સ ઇન્ટરવલનો અર્થ એ નથી. એનો સાચો અર્થ વધુ સૂક્ષ્મ છે. જો આપણે આ જ પ્રક્રિયા એટલે કે સેમ્પલ લેવું અને ઇન્ટરવલ ગણવો ઘણી બધી વાર પુનરાવર્તિત કરીએ, તો આપણે બનાવેલા 95% ઇન્ટરવલ્સમાં વસ્તીનું સાચું મૂલ્ય સમાયેલું હશે.
અચ્છા.
તે કોઈ એક ચોક્કસ ઇન્ટરવલ માટેની સંભાવના નથી. આ નાનો તફાવત મહત્વનો છે, કારણ કે તે આપણને આપણા તારણોની નિશ્ચિતતા વિશે વધુ વાસ્તવિક બનવાનું શીખવે છે.
અને પી વેલ્યુ વિશે શું? તે પણ ઘણી ચર્ચા અને ગેરસમજનો વિષય રહ્યો છે.
પી વેલ્યુ મૂળભૂત રીતે એ માપે છે કે જો કોઈ અસર ન હોય, એટલે કે નલ પૂર્વધારણા સાચી હોય, તો આપણને જે પરિણામ મળ્યું છે તેટલું કે તેનાથી વધુ આત્યંતિક પરિણામ મળવાની સંભાવના કેટલી છે.
બરાબર.
તેને ઘણીવાર અસર નોંધપાત્ર છે કે નહીં તે નક્કી કરવા માટે વપરાય છે. સામાન્ય રીતે પી 0.05 વાળો નિયમ. પરંતુ હેન્ડ ચેતવે છે કે પી વેલ્યુને એકલી અટુલી ન જોવી જોઈએ. તે અસરના કદ, ઇફેક્ટ સાઇઝ વિશે કે પરિણામના વ્યવહારિક મહત્વ વિશે કશું કહેતી નથી. અને સૌથી મોટી ગેરસમજ એ છે કે પી વેલ્યુ એ નલ પૂર્વધારણા સાચી હોવાની સંભાવના નથી.
ઓકે, એટલે કે આંકડાકીય સાધનો ઉપયોગી છે, પણ તેની મર્યાદાઓ અને સાચા અર્થઘટનને સમજવું ખૂબ જ જરૂરી છે, નહીં તો આપણે ખોટા તારણો પર પહોંચી શકીએ છીએ.
બિલકુલ.
સંબંધ, કોરિલેશન અને કારણ, કોઝેશન વચ્ચેના તફાવતની, મને લાગે છે કે આ આખા પુસ્તકનો કદાચ સૌથી મહત્વનો મુદ્દો હોઈ શકે છે.
હું સહમત છું. આ એક એવી ભૂલ છે જે આપણે સતત થતી જોઈએ છીએ, મીડિયામાં, જાહેરાતોમાં અને ક્યારેક તો નીતિ વિષયક ચર્ચાઓમાં પણ.
હા હા.
હેન્ડ સ્પષ્ટ કરે છે કે ફક્ત બે વસ્તુઓ એકસાથે બદલાય છે એટલે કે સહસંબંધ ધરાવે છે, તેનો અર્થ એ નથી કે એકબીજાનું કારણ છે.
પેલું પ્રખ્યાત ઉદાહરણ છે ને કે ઉનાળામાં આઈસ્ક્રીમનું વેચાણ વધે છે અને ડૂબી જવાથી થતા મૃત્યુ પણ વધે છે. શું આનો અર્થ એ થયો કે આઈસ્ક્રીમ ખાવાથી લોકો ડૂબી જાય છે?
બિલકુલ નહીં. બંને વસ્તુઓ એક ત્રીજા પરિબળ ગરમી સાથે જોડાયેલી છે. ગરમીમાં લોકો વધુ આઈસ્ક્રીમ ખાય છે અને વધુ તરવા જાય છે, જેનાથી ડૂબવાની ઘટનાઓ વધે છે.
બરાબર.
આઈસ્ક્રીમ અને ડૂબવું એ સહસંબંધ છે, કારણ અસર સંબંધ નથી. હેન્ડ કહે છે કે સહસંબંધ શોધવો એ તપાસની શરૂઆત છે, અંત નથી. તે પછી પ્રશ્ન પૂછવો પડે કે આ સહસંબંધ શા માટે અસ્તિત્વમાં છે? શું કોઈ છુપાયેલું કારણ છે, કોઈ લર્કિંગ વેરિયેબલ?
તો કારણભૂત સંબંધ સ્થાપિત કરવો એ તો ઘણું મુશ્કેલ કામ લાગે છે, તેના માટે શું જોઈએ?
સામાન્ય રીતે કારણ સ્થાપિત કરવા માટે નિયંત્રિત પ્રયોગો એટલે કે RCTsની જરૂર પડે છે, જ્યાં આપણે એક પરિબળને બદલીને તેની સીધી અસર બીજા પર માપી શકીએ. નિરીક્ષણ ડેટામાંથી કારણભૂત તારણો કાઢવા હંમેશા જોખમી હોય છે.
બરાબર.
આંકડાકીય મોડલ્સ જેમ કે રિગ્રેશન આપણને સંબંધો સમજવામાં મદદ કરી શકે છે, પણ તે વાસ્તવિકતાનું સરળીકરણ છે. હેન્ડનો એક સરસ વિચાર છે કે પ્રશ્ન એ નથી કે મોડલ સાચું છે કે નહીં, કારણ કે બધા મોડલ કંઈક અંશે ખોટા હોય છે, પણ પ્રશ્ન એ છે કે શું તે ઉપયોગી છે.
વાહ, આ બહુ મહત્વની વાત છે. એટલે પરફેક્શન નહીં, ઉપયોગીતા પર ધ્યાન આપવું.
બરાબર.
તો આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય સંદેશાઓ ઉભરી આવે છે. પહેલો, હંમેશા ડેટાના સ્ત્રોત અને ગુણવત્તા પર પ્રશ્ન ઉઠાવો. બીજો, સરેરાશથી આગળ જુઓ, ડેટાના ફેલાવાને સમજો.
ત્રીજો, અને કદાચ સૌથી વધુ યાદ રાખવા જેવો સહસંબંધ એ કારણ નથી. કોરિલેશન ઇઝ નોટ કોઝેશન. આ મંત્રને વારંવાર યાદ કરવો.
હા, ચોક્કસ.
ચોથો, આંકડાકીય તારણો અનિશ્ચિતતા સાથે આવે છે, તેને સ્વીકારો અને તેનો સાવચેતીપૂર્વક અર્થઘટન કરો.
અને આ બધાનો સાર એ છે કે આંકડાકીય સાક્ષરતા આપણને સશક્ત બનાવે છે. તે આપણને માહિતીના ગ્રાહક તરીકે વધુ વિવેચક અને નાગરિક તરીકે વધુ જાણકાર બનાવે છે.
હા,
દાખલા તરીકે આપણા દેશમાં ચૂંટણી પહેલા આવતા ઓપિનિયન પોલને સમજવા માટે સેમ્પલ સાઇઝ, માર્જિન ઓફ એરર અને સેમ્પલિંગ પદ્ધતિ, આ બધું જાણવું જરૂરી છે, ખરું ને?
બિલકુલ. અથવા તો આરોગ્ય સંબંધિત કોઈ નવા સંશોધનના દાવાને સમજવા માટે તે અભ્યાસ કેટલો મોટો હતો, કોના પર થયો હતો અને પરિણામો સંપૂર્ણ જોખમ એબ્સોલ્યુટ રિસ્કમાં કેટલો ઘટાડો દર્શાવે છે તે જોવું જોઈએ, માત્ર સાપેક્ષ જોખમ નહીં. ક્રિકેટમાં પણ કોઈ ખેલાડીના સરેરાશ રન કરતાં તેની સાતત્યતા, કન્સિસ્ટન્સી વધુ મહત્વની હોઈ શકે છે ક્યારેક.
સાચી વાત. આ પુસ્તક ખરેખર વિચારવાની નવી દિશા આપે છે. ડેવિડ હેન્ડનો એક વિચાર મને ખૂબ ગમ્યો. આંકડાશાસ્ત્ર અન્ય વિજ્ઞાનોનો સેવક નથી, પરંતુ અનિશ્ચિતતા ભરેલી દુનિયામાં શીખવા અને માર્ગ કાઢવાનું મૂળભૂત વિજ્ઞાન છે.
ખૂબ સરસ કહ્યું.
આ આંકડાશાસ્ત્રને માત્ર એક સાધન નહીં, પણ વિચારવાની એક રીત તરીકે સ્થાપિત કરે છે.
એકદમ સાચું. તે આપણને એ સ્વીકારતા શીખવે છે કે દુનિયા જટિલ અને અનિશ્ચિત છે, અને આંકડાશાસ્ત્ર આપણને તે અનિશ્ચિતતા વચ્ચે પણ શક્ય તેટલું શ્રેષ્ઠ જ્ઞાન મેળવવામાં મદદ કરે છે
અને ખોટી નિશ્ચિતતાના આગ્રહથી દૂર રાખે છે.
બરાબર.
તો આ બધી ચર્ચાનો વ્યવહારિક ઉપયોગ શું? આપણે આપણા રોજિંદા જીવનમાં આ કેવી રીતે લાગુ કરી શકીએ?
પહેલું તો, કોઈ પણ આંકડાકીય દાવા, સમાચાર કે જાહેરાત પર તરત વિશ્વાસ ન કરવો.
થોભો અને પૂછો, આ માહિતી ક્યાંથી આવી? શું તે વિશ્વસનીય લાગે છે? શું કોઈ છુપાયેલો એજન્ડા હોઈ શકે?
વિવેચનાત્મક વિચાર. બીજો, જ્યારે પણ કોઈ સરેરાશ જુઓ ત્યારે મનમાં પ્રશ્ન કરો કે આની પાછળની વિવિધતા શું હશે, ફેલાવો કેવો હશે. ત્રીજું, સહસંબંધ અને કારણ વચ્ચે ભેદ પારખવાનો સતત પ્રયત્ન કરો. આ તો સતત યાદ રાખવાનું.
ટૂંકમાં, થોડા વધુ શંકાશીલ, વધુ જિજ્ઞાસુ અને વધુ વિવેચક બનો. આ ચર્ચામાંથી મારા માટે મુખ્ય શીખ એ રહી કે અનિશ્ચિતતાથી ડરવાને બદલે તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આંકડાશાસ્ત્ર આપણને આ સમજણ આપે છે.
અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે આંકડાકીય વિચારસરણી આપણને વધુ નમ્ર બનાવે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ હ્યુમિલિટી જાકે બોલે, તે આપણને યાદ અપાવે છે કે આપણી પાસે હંમેશા સંપૂર્ણ માહિતી નથી હોતી અને આપણા તારણો સંભવિત હોય છે, નિશ્ચિત નહીં.
બરાબર.
આ જ્ઞાન આપણને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે.
એક અંતિમ વિચાર જે શ્રોતાઓ માટે છોડી જઈએ, શું આપણે ઘણીવાર સરળ જવાબો અને નિશ્ચિતતાની શોધમાં એટલા ઉતાવળા હોઈએ છીએ કે આપણે જટિલતાને અવગણીએ છીએ? કદાચ આંકડાકીય સાક્ષરતા આપણને આ ઉતાવળમાંથી બચાવી શકે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. અંતિમ સંગીત